એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં સફર કરવાના છીએ જેણે લેટિન અમેરિકન સાહિત્ય પર ઊંડી છાપ છોડી છે.
હા, ઇસાબેલ આલ્ડેન્ડેની ખૂબ જ પ્રખ્યાત કૃતિ આત્માઓનું ઘર, લા કાસા દે લોસ એસ્પિરિચુસ.
બરાબર. આલ્ડેન્ડે પોતે, જેમનો જન્મ તો પેરુમાં થયેલો 1942માં, પણ ઉછેર ચીલીમાં, અને એમના જીવન પર ચીલીના ઇતિહાસની, ખાસ કરીને રાજકીય ઉથલપાથલની ઘણી અસર રહી છે.
ખરેખર એમના કાકા સાલ્વાડોર આલ્ડેન્ડે ચીલીના રાષ્ટ્રપતિ હતા, અને પછી પેલું 1973નું લશ્કરી બળવા થયું પિનોશેટનું, એ પછી તો ઇસાબેલને દેશ છોડવો પડ્યો. આ બધા અનુભવો એમના લખાણમાં ઊંડે સુધી વણાયેલા છે.
અને આ નવલકથા આત્માઓનું ઘર, જે 1982માં આવી, એ તો એમની પહેલી જ નવલકથા હતી, પણ તરત જ દુનિયાભરમાં વખણાઈ.
હા, અને એની શરૂઆત પણ બહુ અંગત છે. ખબર, એમના 99 વર્ષના દાદા મૃત્યુશૈયા પર હતા, અને એમને લખેલા એક લાંબા પત્રમાંથી આખી નવલકથાનો વિચાર જન્મ્યો.
ઓહો, એટલે એ જે થીમ છે, સ્મૃતિ અને કથનનું મહત્વ, એ અહીંથી જ આવે છે.
બિલકુલ. કેવી રીતે યાદો અને વાર્તાઓ કહેવી એ માત્ર ભૂતકાળ નથી, પણ એક પ્રકારનો પ્રતિકાર છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું સાધન છે, ખાસ કરીને જ્યારે કોઈ શાસન ઇતિહાસ ભૂસવા માંગતો હોય ત્યારે.
અને આલ્ડેન્ડેની શૈલી, એમાં પેલો જાદુઈ યથાર્થવાદ, મેજિકલ રિયલિઝમ, એ પણ ખાસ છે, નહીં?
ચોક્કસ. આમ તો ગાર્સિયા માર્ક્વેઝની 100 યર્સ ઓફ સોલિટ્યુડ સાથે સરખામણી થાય છે, પણ આલ્ડેન્ડેનો પોતાનો, ખાસ કરીને સ્ત્રીઓના દ્રષ્ટિકોણથી કહેવાયેલો અવાજ છે. અહીંયા ચમત્કાર, આત્માઓ, એ બધું રોજિંદા જીવનનો જ ભાગ બની જાય છે.
હા, અને સ્ત્રી પાત્રોના અનુભવો સાથે જોડાયેલું છે. તો આ નવલકથાનો ફલક કેટલો મોટો છે? શું છે એની મુખ્ય વાત?
જો વાર્તા લગભગ 1 સદી જેટલા સમયગાળામાં ફેલાયેલી છે, એક અનામી લેટિન અમેરિકન દેશમાં, જોકે ચીલી છે એ સ્પષ્ટ લાગે, અને કેન્દ્રમાં છે ટ્રુએબા પરિવારની 3 પેઢીઓ.
3 પેઢી એટલે કુટુંબની વાર્તા તો છે જ, પણ સાથે દેશનું રાજકારણ, પેઢીઓની યાદો અને પેલું જાદુ, બધું એક સાથે ગૂંથાયેલું છે.
બરાબર. એક જટિલ પણ ખૂબ જ પ્રભાવશાળી ચિત્ર ઊભું થાય છે આ બધાના મિશ્રણથી.
ચાલો ત્યારે આ ચિત્રને થોડું નજીકથી જોઈએ. શરૂઆત ક્યાંથી થાય છે? મુખ્ય પાત્રો કોણ છે?
કથાના કેન્દ્રમાં છે ટ્રુએબા પરિવાર, અને એમાંય 2 મુખ્ય ધ્રુવો જેવા પાત્રો છે. એક તરફ એસ્ટેબાન ટ્રુએબા, ખૂબ મહત્વાકાંક્ષી, ગુસ્સાવાળો, જમીનદાર અને પિતૃસત્તાક વિચારસરણીવાળો.
અને બીજી તરફ
છે એની પત્ની ક્લારા ડેલવાલે, જે બિલકુલ અલગ છે. એ ભવિષ્ય જોઈ શકે છે, આત્માઓ સાથે વાતો કરે છે. એની દુનિયા થોડી અલગ જ છે. નવલકથા આ બંનેના જીવનને, એસ્ટેબાનની સત્તા અને સંપત્તિની સફર અને ક્લારાના અનોખા આંતરિક જગતને સાથે સાથે બતાવે છે. પિતૃસત્તા વિરુદ્ધ સ્ત્રીઓની સ્થિતિસ્થાપકતા, હિંસા વિરુદ્ધ પ્રેમ, જૂની રૂઢિઓ વિરુદ્ધ પરિવર્તન અને સામાજિક ન્યાય, આ બધા સંઘર્ષો છે. અને મોટો સવાલ એ છે કે પેઢીઓથી ચાલ્યા આવતા નફરત અને બદલાના ચક્રને તોડી શકાય કે કેમ,
અને કેવી રીતે એક વ્યક્તિનું જીવન એના દેશના ઇતિહાસથી અલગ નથી રહી શકતું.
સાચી વાત.
અને આ બધાની વચ્ચે પેલું જાદુઈ તત્વ, ક્લારાનું ભવિષ્ય ભાખવું, વસ્તુઓ ખસેડવી, ઘરમાં આત્માઓનું હોવું, એ બધું વાર્તામાં એકદમ સહજ રીતે આવે છે. શરૂઆતમાં આપણે ક્લારાના પરિવારને મળીએ છીએ, ડેલવાલે પરિવાર.
હા, પેલી સુંદર લીલાવાળા વાળી રોઝા, એસ્ટેબાન એના પ્રેમમાં હોય છે, નહીં?
હા.
અને નાની ક્લારા, જે સૌ ચૂપ રહે છે પણ બધું જાણે છે, ભવિષ્ય જોઈ શકે છે, અહીંથી જ વાર્તાનો પાયો નંખાય છે.
તો ચાલો આ મુખ્ય પાત્રોની સફર પર થોડું ધ્યાન આપીએ. એસ્ટેબાન ટ્રુએબાથી શરૂ કરીએ. કેવું પાત્ર છે?
સંપત્તિ અને સત્તા મેળવવાની ભયંકર મહત્વાકાંક્ષા જાગે છે. એ પોતાની ઉજ્જડ પડેલી જાગીર ટ્રેસ મારિયાસ જાય છે, અને ત્યાં પોતાની ઈચ્છાશક્તિ અને, હા, ખેડૂતોના ક્રૂર શોષણથી એને ફરી સમૃદ્ધ બનાવે છે.
ક્લારા માટે એને પ્રેમ છે, પણ એનો ગુસ્સો અને માલિકી ભાવ,
એ જ એનો વિરોધાભાસ છે. ક્લારાને ચાહે છે, પણ એના પર હિંસા પણ કરે છે. જેમ કે પેલી ખેડૂત યુવતી પંચા ગાર્સિયા પર બળાત્કાર કરે છે, અને આ ઘટનાના પડઘા છેક છેલ્લી પેઢી સુધી પડે છે બદલાના રૂપમાં.
અને રાજકીય રીતે પણ એ કટ્ટર રૂઢિચુસ્ત બને છે.
હા, સેનેટર બને છે. જૂની વ્યવસ્થાને, પિતૃસત્તાને ટકાવી રાખવા માંગે છે અને આડકતરી રીતે દેશમાં લશ્કરી શાસન લાવવામાં મદદ કરે છે. છેલ્લે છેલ્લે પૌત્રી આલ્બાના પ્રેમ અને પોતાની ભૂલોના ભાર નીચે એ થોડો નરમ પડે છે, પસ્તાવો કરે છે.
અને એની બિલકુલ વિરુદ્ધ ક્લારા, એનું જીવન કેવું છે?
ક્લારા તો જાણે આ દુનિયાની છે જ નહીં, એ નવલકથાનું આધ્યાત્મિક હૃદય છે. નાનપણથી જ એની પાસે દિવ્ય શક્તિઓ છે. એક મૃત્યુની આગાહીમાં પોતાની ભૂમિકાથી એટલી ડરી જાય છે કે 9 વર્ષ મૌન રહે છે.
9 વર્ષ?
હા, એ ભૌતિક દુનિયા કરતા આત્માઓ અને પોતાની ડાયરીઓ, જેને એ જીવનની સાક્ષી પૂરતી નોંધપોથીઓ કહે છે, એમાં વધુ જીવે છે. એસ્ટેબાન સાથેનું લગ્ન પણ એણે પહેલેથી ભાકેલું હોય છે.
પણ એસ્ટેબાનના ગુસ્સા અને હિંસા સામે એ કેવી રીતે ટકે છે?
એ સહન કરે છે પણ ઝૂકતી નથી. જ્યારે એસ્ટેબાન એના પર હાથ ઉપાડે છે, પછી એ એની સાથે ક્યારેય વાત નથી કરતી જીવનભર. આ એનો શાંત પણ મક્કમ પ્રતિકાર છે. એની શક્તિ જોવામાં, નોંધવામાં અને પ્રેમનો વારસો આગળ વધારવામાં છે. એની નોંધપોથીઓ છેવટે આખી વાર્તાનો આધાર બને છે.
આ વારસો એમની દીકરી બ્લાન્કામાં કેવી રીતે ઉતરે છે?
બ્લાન્કામાં માતા જેવી અલૌકિક શક્તિઓ તો નથી, પણ જિદ અને બળવાખોર સ્વભાવ છે. એની ઓળખ છે એનો પ્રતિબંધિત પ્રેમ પેડ્રો ટેર્સેરો ગાર્સિયા સાથેનો, જે ટ્રેસ મારિયાઝના ફોરમેનનો દીકરો અને ક્રાંતિકારી ગાયક છે.
વર્ગભેદ અને રાજકીય મતભેદથી પર એવો પ્રેમ,
બરાબર. પણ જ્યારે એસ્ટેબાનને ખબર પડે છે ત્યારે ખૂબ ક્રૂર બને છે. બ્લાન્કાને મારે છે, પેડ્રોની આંગળીઓ કાપી નાખે છે.
બાપરે!
પણ બ્લાન્કાનો પ્રેમ તૂટતો નથી. એને પરાણે એક ફ્રેન્ચ ઉમરાવ સાથે પરણાવી દેવાય છે, પણ એ ત્યાંથી ભાગી આવે છે પોતાની દીકરી આલ્બા સાથે. એ પોતાની શરતો પર જીવે છે. એની સફર પ્રેમ અને શાંત અવજ્ઞાની છે.
અને પછી આવે છે ત્રીજી પેઢી, આલ્બા, જે મુખ્ય કથાકાર પણ છે. એનામાં કોનો વારસો વધુ દેખાય છે?
આલ્બામાં દાદી ક્લારાની સંવેદનશીલતા અને માતા બ્લાન્કાનો જુસ્સો બંને છે. દાદા એસ્ટેબાનને બહુ પ્રેમથી ઉછેરે છે, પણ એના વિચારો સાવ જુદા છે. યુનિવર્સિટીમાં એ ક્રાંતિકારી બને છે, મિગ્યુએલ નામના નેતાના પ્રેમમાં પડે છે.
અને એ સમય દેશ માટે પણ બહુ નાજુક હોય છે નહીં, પેલો લશ્કરી બળવો.
હા, આલ્બાએ સરમુખત્યારશાહી સામેના પ્રતિકારમાં જોડાય છે અને પછી એ પકડાય છે. અને એના પર અત્યાચાર કરનાર કોણ? કર્નલ એસ્ટેબાન ગાર્સિયા.
પેલો એસ્ટેબાન ટ્રુએબાનો ગેરકાયદેસર પૌત્ર. બદલાનું ચક્ર અહીં પૂરું થાય છે.
બરાબર. એ ભયાનક ત્રાસ સહન કરે છે, પણ એની દાદી ક્લારાનો આત્મા એને માર્ગદર્શન આપે છે ટકી રહેવા માટે, અને એ બચી જાય છે. પણ એ પછી એનું જે પરિવર્તન આવે છે એ મહત્વનું છે.
શું કરે છે?
એ બદલો નથી લેતી. એ નક્કી કરે છે કે એ પોતાના પરિવારની, પોતાની અને દેશની કથા લખશે. ભૂતકાળને સમજવા માટે, નફરતના ચક્રને તોડવા માટે એ પોતાની સ્મૃતિઓ અને ક્લારાની નોંધપોથીઓનો ઉપયોગ કરે છે. આ રીતે એ પોતાના ઇતિહાસ પર કાબૂ મેળવે છે.
અદ્ભુત. આ મુખ્ય પાત્રો સિવાય એસ્ટેબાનની બહેન ફેરુલા અને પેડ્રો ટેર્સેરો, એમના વિશે શું કહેશો ટૂંકમાં?
હા, ફેરુલાનું પાત્ર પણ રસપ્રદ છે. એસ્ટેબાનની મોટી બહેન, જે ક્લારા પ્રત્યે એકદમ સમર્પિત થઈ જાય છે, લગભગ વળગણની હદે. અને પેડ્રો ટેર્સેરો એ બ્લાન્કાનો પ્રેમી અને એક લોકપ્રિય ગાયક, જે સામાજિક પરિવર્તન અને ક્રાંતિનું પ્રતીક છે.
તો આ બધા પાત્રો અને એમની જટિલ સફર, આમાંથી કયા મુખ્ય વિચારો કે થીમ્સ આપણને જોવા મળે છે? મને લાગે છે સ્મૃતિ અને કથનનું મહત્વ તો સ્પષ્ટ છે.
ચોક્કસ. કેવી રીતે વાર્તાઓ કહેવી, ઇતિહાસ લખવો, એ પોતે જ એક શક્તિ બની જાય છે, પ્રતિકારનું સાધન, ખાસ કરીને જ્યારે સત્તાવાર ઇતિહાસ જુદો હોય. ક્લારાની ડાયરીઓ, આલ્બાનું લેખન, એ બધું આ જ કહે છે.
અને પહેલી વાત, વ્યક્તિગત એ જ રાજકીય છે. ઘરની અંદરની હિંસા અને દેશની રાજકીય હિંસા જાણે એકબીજાનો પડઘો પાડે છે.
બરાબર. એસ્ટેબાન ઘરમાં જે રીતે વર્તે છે, એ જ માનસિકતા મોટા પાયે દેશના શાસકોમાં દેખાય છે. દમન અને નિયંત્રણની વૃત્તિ,
પેઢી દર પેઢી ચાલતી હિંસાનું ચક્ર, એ જોઈને થોડો ભય લાગે. પણ શું આલ્બાના અંતિમ પગલામાં કોઈ આશા છે?
હા, મને લાગે છે ત્યાં જ આશા છે. આલ્બા બદલો લેવાને બદલે સમજણ પસંદ કરે છે, લખવાનું પસંદ કરે છે. એ કદાચ સૂચવે છે કે ભૂતકાળ ભૂલી ન શકાય, પણ નફરતના ચક્રમાંથી બહાર નીકળવાનો રસ્તો સમજણ અને કદાચ ક્ષમા દ્વારા મળી શકે.
અને સ્ત્રી પાત્રોની તાકાત, ક્લારા, બ્લાન્કા, આલ્બા, તેઓ ભોગ બને છે, પણ એમની અંદરની શક્તિ અકબંધ રહે છે.
સાચી વાત. એમનો પ્રતિકાર હંમેશા સીધો નથી હોતો, પણ એમની સ્થિતિસ્થાપકતા, એમનો પ્રેમ, એમની સહનશક્તિ એ જ આખી નવલકથાનો આધાર છે, એ જ આશા ટકાવી રાખે છે.
અને પેલો જાદુઈ યથાર્થવાદ, એ ખાલી વાર્તાને રસપ્રદ બનાવવા માટે છે કે એનું કોઈ ઊંડું કારણ છે?
ના ના, એ માત્ર શણગાર નથી, એ વાસ્તવિકતાનું બીજું સ્તર ખોલે છે. એ પાત્રોના આંતરિક સત્યને, એમની અંતઃસ્ફુરણાને વાચા આપે છે. ક્લારાની શક્તિઓ એ એસ્ટેબાનના ભૌતિકવાદ અને સત્તા સામે એક પડકાર છે. એ બતાવે છે કે દુનિયામાં તર્ક સિવાય પણ ઘણું છે.
અને આ બધાની પાછળ પેલું વર્ગ સંઘર્ષ પણ સતત ચાલતો રહે છે, નહીં? જમીનદારો અને ખેડૂતો વચ્ચેનો.
હા, એ લેટિન અમેરિકાના ઇતિહાસનો એક મોટો હિસ્સો છે. સામાજિક અસમાનતા, જમીન માટેનો સંઘર્ષ, ન્યાયની માંગણી, એ બધું નવલકથામાં બહુ સ્પષ્ટ રીતે વર્ણાયેલું છે.
વાર્તા કહેવાની રીત પણ ખાસ છે. આલ્બાનો અવાજ અને વચ્ચે વચ્ચે એસ્ટેબાનના કબૂલાતનામાં, એનાથી શું થાય છે?
એનાથી ઇતિહાસની જટિલતા સામે આવે છે. કોઈ એક સત્ય નથી હોતું, દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે, પોતાની સ્મૃતિ હોય છે. આલ્બાનો અવાજ પીડિતોનો છે, સ્ત્રીઓનો છે. એસ્ટેબાનનો અવાજ અત્યાચારીનો છે, પણ એમાં પશ્ચાતાપ પણ છે. વાચકને બંને બાજુ સાંભળવા મળે છે અને પોતાની સમજણ કેળવવી પડે છે.
આ બધું મળીને આ નવલકથા વાંચ્યા પછી ખરેખર હચમચી જવાય છે. ક્રૂરતા છે, પીડા છે, અન્યાય છે,
પણ સાથે સાથે પ્રેમ છે, સહનશીલતા છે, અને છેવટે ટકી રહેવાની માનવ ઈચ્છાશક્તિની લુજવણી પણ છે.
હા, અંત કડવો મીઠો છે, દુઃખની સ્વીકૃતિ છે, પણ સ્મૃતિ અને સર્જનમાં શક્તિ શોધવાની વાત પણ છે. આલ્બાનું લખવું એ એક પ્રકારની મુક્તિ છે.
બરાબર, તે ઇતિહાસને જીવંત અને અંગત બનાવી દે છે.
આ કથા આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ ફક્ત તારીખો અને ઘટનાઓ નથી, પણ અંગત અનુભવો, પ્રેમ અને પીડાનો સરવાળો છે.
અને એ પણ કે સૌથી અંધકારમય સમયમાં પણ સ્મૃતિ અને કથન દ્વારા ક્ષમા અને સમજણનો માર્ગ શોધી શકાય છે, જે નફરતના ચક્રને તોડવાની શક્તિ ધરાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.